पक्षीराज आ મોહ આસક્તિ એટલી બધી ગાઢ છે, ગહન છે કે જેને કારણે આ જીવ આ શરીરમાં અનેક ઉપાધિઓ, અનેક વ્યાધિઓ એની પીડા ભોગવ્યા કરતો હોય. ભર્તુહરિ મહારાજ પણ કે છે, પીત્વા મોહ મદી મહા પ્રમાદ મહિમા, પીત્વા મોહમયી પ્રમાદ મદિરા, ઉન્મત્ત ભૂતમ જગત, આખું જગત પાગલ ગાણું મૂર્ખ બન્યું છે. ઉન્મત્ત ભૂતમ જગત કેવી રીતે પીત્વા મોહમયી મહામદિરા, આ શક્તિની આ મદિરા જેને પીધી છે એ ઉન્મત્ત થઈને જગતની અંદર દુખી હેરાન થયા જ કરતો. એ જ વાતને અહીંયા કહ્યું કે મોહ સકલ વ્યાધિન કરમૂળ, આ મોહ છે અને ધ્યાન ત્યાં આંકડા ભરેલા છે અને કેટલાય તાંતણા એનાથી બંધાયેલા છે. સબકે મમતા તાગ બટોરી, મમ પદ મનહી બાંધ બરડો, જે મમતા મોહ આસક્તિ જ્યાંને ત્યાં તાંતણા બંધાયેલા છે એને લીધે એ બધાય સંબંધોથી માણસ કોઈક ને કોઈક રીતે ઉપાધિમાં, દુઃખમાં, કંઈક કોઈ ને કોઈ આવેશ કે ક્રોધ કે એની અંદર રહ્યા જ કરે. તો ભગવાન કહે છે કે સબકે મમતા તાગ બટોરી, કે જ્યાં જ્યાં મોહ માયાના તાંતણા બંધાયેલા છે એ બધાના તાંતણા લઈ તોડી લઈ, મોહના તંતુ અત્યંત પાતળા હોય છતાંય તૂટી ના શકે. ભમરો ફરતો ફરતો એક કમળના પુષ્પમાં જઈને સાંજના સમયે બેસી ગયો, સૂર્યાસ્ત થઈ ગયો ને એને એટલો બધો આસક્ત હતો એની સુગંધમાં, એના રસમાં, એના પરાગમાં. સૂર્યાસ્ત થતા કમળ બીડાઈ ગયું અને બીડાઈ ગયું તે અંદર ને અંદર રહી ગયો. સવારમાં એક હાથી સ્નાન કરવા આવ્યો, સૂર્યોદય પહેલા એને ઉખાડીને ફેંકી દીધો. જે ભમરો જંગલના મોટા મોટા વૃક્ષોના થડને એને કોથરીને પાર નીકળી કાણું પાડી દે, થળિયું હોય ને ડાળ થળિયું ઝાડું એને કોથરી અને કાણું પાડી દે પાર. જે કર્ણની જાંગ કરડી ખાધી હતી એ ભમરો, અને આવા એક કમળના પુષ્પ ફૂલને એ કાપીને બહારના નીકળી ગયો, એની અંદર ને અંદર મરી ગયો. હા હા નલિની ગજ ઉજ્જાર. તો ત્યાં આગાડી જે પુષ્પની સુગંધમાં આસક્ત થયેલો ભમરો ત્યાં ને ત્યાં પોતાના જીવનને ખોઈ બેઠો. મોહ સકલ વ્યાધિન કરમ, મૃત્યુ પણ ઘણે ભાગે એ મોહ આસક્તિને કારણે આવતું. સકલ વ્યાધિન કરમૂલા, બધા જ દુઃખનું બીજ, બધા જ દુઃખનું કારણ જો કંઈ હોય તો એકમાત્ર આસક્તિ છે, મોહ. મોહ બધામાંથી છૂટી ગયો પછી નિરાશ થઈને જંગલની અંદર એક વૃક્ષની નીચે બે ફળ જે મળ્યા, પોષિકું મળ્યું નહીં તો પથ્થરનો ટેકો કરીને નિરાતે. એટલું જ નહીં, આ શરીરમાં આપણી ચેતના છે ત્યાં સુધી આખા શરીરની આસક્તિ છે, દેહાધ્યાસ છે. પણ ચેતના શરીરની બહાર નીકળી ગયા પછીથી આ શરીરની કોઈ પણ અધ્યાસ, મોહ એના તરફની આસક્તિ કઈ નહીં. અત્યારે સહેજ આમથી આમ અગરબત્તી અડી જાય ને ચંપાઈ જાય તો એમ ચીસ પાડતા જાય, પણ અંદરથી એ આપણે આપણું સ્વરૂપ આપણી ચેતના અંદર નીકળી ગયા પછી આખું ને આખું 15 મણ લાકડામાં હુવાડ દે તો ત્યાં ચૂના બોલે. આપણને પણ આપણા દેહનો અભ્યાસ મોહ, અને દેહાધ્યાસને કારણે એના એની પીડા, એનું દુઃખ, એની ભૂખ, એની તરસ, એના આવેગો, એના સંબંધો, એના વ્યવહાર, બધાની પાછળ કંઈક ને કંઈક ઉપાધિ, એના એના તરફથી કંઈક ને કંઈક માનસિક તણાવ રહ્યા જ કરે, શાંતિથી બેસવા જ ના. પણ જ્યાં ચેતના શરીરથી છૂટી પડી ગઈ, શરીરે ટાળું પડી જવાનું, અને ચેતના પણ નિર્લેપ થઈને, અવ્યક્ત થઈને એ પોતાના આ વ્યાપક બ્રહ્મની અંદર એ વિલીન થઈ જવાનું. તો દુઃખ ક્યાં છે? શરીર હું છું, શરીર મારું છે એમ જ્યાં સુધી માની લીધું છે ત્યાં. નારાયણ મુનિજી મહારાજ, અહીંયા આગળ ફોટો હતો આપણે સમાધિ મંદિરમાં, ત્યાં એક એવી ઉચ્ચકોટીના મહાપુરુષ સંત હતા, જાનકીદાસજી મહારાજ કહેતા, એમના વખતમાં હતા. તો એમના શરીર હાથમાં કંઈક પીડા થઈ, અને ત્યાર પછીથી એ દર્દ સહન ન થતા બધા સેવકોએ મિશન હોસ્પિટલમાં લઈ ગયા. ડાક્ટરે કહ્યું તમને ઓપરેશન કરવું પડશે. કરી નાખો જે કરવાનું, એમ નહીં, સીસી સંગાડવી પડશે, એનેસ્થેસિયા આપીને પછીથી. કેમ? તો કે આની પીડા ના થાય, મારે એનેસ્થેસિયા નથી લેવો, તમે એમને એમ કરી નાખો. સ્વામીજીને ઓપરેશનના ટેબલ પર સુવાડ્યા, ડાક્ટરને એમ હાથ સોંપી દીધો. ડાક્ટરે આખી જે કંઈ એની ચિકિત્સા શસ્ત્રક્રિયા કરવાની હતી એ કરી, પોતે આમ સૂતા સૂતા જોયા કરે આખી શસ્ત્રક્રિયા બધી પૂરી થઈ ગઈ. પેલો વિદેશી ડાક્ટર, અંગ્રેજી ડાક્ટર હતો, એને એક આશ્ચર્ય થયું, એક આ માણસ, આ વિભૂતિ સાધુ કેવા છે કે આટલું આટલું મોટું ઓપરેશન કર્યું પણ છતાં આ મોઢા ઉપર કોઈ એને એ દેખાયું નથી, એના દુઃખની એક હરફ નથી દેખાઈ. એ પોતે મોજા કાઢી હાથ ધોઈને પગે લાગ્યો કે આવી વિભૂતિઓ છે આજે, કે જેને પોતાના દેહ પર પણ જરાય આસક્તિ કે અધ્યાસ નથી, નહીતર કેટલી બૂમો પાડીએ. અને એનેસ્થેસિયા ઉતરી ગયા પછીથી એ દર્દ સહન ના થાય તે પાછી ગોળી આપવામાં આવે, કઈ? પેઇન કિલર. એ બધા એને કિલ કરે પછીથી, હાર્ટને એને બધાને મારે, એકલા એકલા દર્દ ના મારે, હૃદયને મારે, બધા કોઈને બાકી ના રાખે. કહેવાય પેન કિલર, પણ મારે હૃદય કિલર. તો એ મોહ સકલ વ્યાધિન કર્મ. એટલે આવા સિદ્ધ મહાપુરુષો આપણે ત્યાં ચવન ઋષિ તપ કરતા કરતા આખો રાફડો બાજી ગયો આખા શરીર ઉપર, માટીને ઉદેવનો. તો આ છે દેહાધ્યાસ વગરની વિભૂતિઓ. એટલે કાગ ઋષિ પણ એક તપસ્વી છે, નીલાંચલ પર્વત ઉપર હિમાલયમાં રહે છે. ચાર શિખરો છે, અને ચાર શિખર ઉપર ચાર વૃક્ષોની નીચે પોતાનું જપ તપ ધ્યાન કથા કર્યા કરે છે. ત્યાં આગળ એ પણ આની અનુભૂતિ કરી ચૂકેલા છે. એટલા માટે કહ્યું મોહ સકલ વ્યાધિન કર્મ. મોહ આસક્તિ એ બધા જ દુઃખનું કારણ છે, મૂળ છે. તો આમ ગરુડજીને સરસ રીતે સમજાવે છે, અને એને કારણે અનેક પ્રકારની પીડાઓ માણસને એના જીવનમાં, ભલે શારીરિક પીડા ના હોય તો માનસિક, વ્યવહારિક પીડા, આર્થિક પીડા, લૌકિક પીડા, પણ કોઈ ને કોઈ પીડા કારણ અનેક પ્રકારના મોહતંતુથી એ બધે જ બંધાયેલો છે. અને જ્યાં જ્યાં બંધાયેલા છો ને ત્યાં કંઈક ને કંઈક રીતે કંઈક ને કંઈક વિપત્તિ, પીડા, આપત્તિ, ક્લેશ, કે આમ કહી ગયો, એને આમ ના કર્યું, આ પૈસા આપ્યા હતા ને પાછા ના આપી ગયો, એ આવું બોલી ગયો ને, મેં તો કશું નહોતું કર્યું છતાં આટલું નુકસાન કરી નાખ્યું, આમ કોઈક ને કોઈક પીડા આમ હળવળ્યા કરે નાના કીડાની માફક. જેમ કપડામાં એક નાનું સરખું જીવડું પેસી ગયું, જીવડું નાનું જ હોય પણ હળવાટ સહન થાય થાય, તો એમ મનની અંદર કોઈ પણ પ્રકારની એવી બાબત પેસી ગઈ પીડા, તે હળવળ્યા જ કરે, હળવળ્યા જ કરે અને આપણને સહેજે શાંતિથી ના દે, કારણ કે અનેક પ્રકારની આસક્તિઓની ના બંધનના મોહ અને પીડા છે. એટલે કહ્યું તીન તે બહુ વિપાવહી, તીન તે ઉપજહી બહુ સૂળા. એને કારણે અનેક પ્રકારની સૂળ પગની અંદર, પેલી એક કાંટો વાગે અથવા તો પેલી એ થાય ને કણી થાય, ચાલી જુઓ છે અને લગભગ 40-50 વર્ષ ઉંમર પછીથી પેલા અંદર જામ થઈ જાય અને હવારમાં ઉઠીએ ને એની હાથે પગ નીચે મુકાય નહીં, આમ કેટલી દર્દ ને પીડા છે, હાચવીને પગ 5-7-10 ડગલા ભરીએ ત્યાર પછીથી એ હરખું ચાલવાનું થાય. તો આ સૂલ પીડા શરીરની અંદર, અંદર તો કશું છતાંય અંદર પ્રકાર અંદરની બાજુએ એવા ક્લિસ્ટર, શું કહેવાય, ક્લિસ્ટર બાજી જાય અંદર, અને એ અંદર એની અંદર પછી ખૂંચ્યા કરે, ચાલો પગ મૂકો એટલે તારે એને પાછા જો તમે થોડાક વ્યાયામથી એને ઓગાળી શકાય ને ફરી દુખાવો બંધ થઈ જાય એ ખૂંચતા. તો આ અનેક પ્રકારની આવી વ્યાધિ, આવી સૂલ તેને તે ઉપજાય. શરીર છે અને શરીરનો શ્વાસ છે ત્યાં સુધી એનો વ્યવહાર છે, અને વ્યવહાર છે ત્યાં સુધી રાગદ્વેષ છે, અને રાગદ્વેષ છે ત્યાં સુધી ક્લેશ છે, એ રહેવાની પર. તો તેને તે ઉપજાય બહુ અનેક પ્રકારની દુઃખ અને આપત્તિ જીવનના છેલ્લા શ્વાસ સુધી શરીર છે ત્યાં સુધી આ બધી વિટંબણાઓ આ સૂલ રહેવાની રહેવાની રહેવાની, છતાંય એ બધાને સહન કરીને આપણે આપણે રસ્તે ચાલતા થવાનું જીવતા સુધી. જેમ રસ્તે ચાલતા આવીએ અનેક પ્રકારના માણસો આવતા જતા હોય, કોઈ કંઈ વ્યવહાર કરતો, કોઈ કંઈક બોલતો હોય, કોઈ કેવું ચાલતો હોય, કોઈ કેવો હોય, કોઈ સારો હોય, કોઈ ખોટ, પણ એ બધાને પસાર કરતા 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 એની સામે નજર ન આપ્યા સિવાય, એની તરફ લક્ષ્ય નહીં આપવાનું, આપણે આપણા જ્યાં પહોંચવાનું હોય ત્યાં નીકળી જઈએ. એમ જીવનની અંદર આવી અનેક શૂલ અનેક ઉપાધિઓ આવે છતાંય આપણે ભગવત પ્રાપ્તિના, ભગવત ભજનના કે સેવાના સ્મરણના માર્ગે બધું સહન કરતા કરતા આગળ નીકળી જવાનું. જીવન મળ્યું છે જગતમાં તો સહન કરતા શીખી લેજો.